ગઢડા મધ્યાનો નવમું વચનામૃત સંવત 1878ના શ્રાવણ સુધી 14મે દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ મશરૂમના ચાકરા ઉપર વિરાજમાન હતા અને તે સમયે આનંદાનંદ સ્વામીએ પૂજા કરી હતી તે રાતાકીન ખાપનો સુરવાર પહેર્યો હતો તથા રાતાકીન ખાપની ડગલી પહેરી હતી તથા મસ્તક ઉપર સોનેરી ફરતા છેડાનો કસુંબી ફ્રેટો બાંધ્યો હતો તથા કમરે જરકસી સહેલું બાંધ્યું હતું તથા ગુઢા આસમાની રંગનો રેટો ખભા ઉપર નાખ્યો હતો અને હાથે રાખડીઓ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાવીને બેઠા હતા. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, કીર્તન બોલીએ. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, લ્યો પરમેશ્વરની વાર્તા કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્ઞાન માર્ગ તો એવો સમજવો છે, કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં અને કોઈક કારે ભગવાનના વચનનો લોપ થતો હોય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં. અને જો ભગવાનનું વચન કંઈક લોપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય તો તેનો કોઈ રીતે છૂટકો થાય નહીં. માટે જે સમજ્યું હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું, પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું છે. સર્વોપરીને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વે અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. અને જે એમ જાણતો હોય અને તેથી જો કદાચિત સત્સંગથી બહાર નિસરી જવાનું હોય તો પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટરતું નથી અને તે હમણાં તો સત્સંગથી બહાર છે પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિશે ભગવાનને સમીપે જશે અને હમણે સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે અને તેને જો ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે, કાં તો કોઈક બીજા દેવતાના લોકમાં જશે, પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિશે નહીં જાય. તે માટે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિને સર્વે અવતારનું કારણ અવતારી એવું જાણવું, અને જો એમ ન જાણે અને નિરાકાર જાણે અને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. અને જેમ અર્જુન હતા તેને તો ભગવાનના સ્વરૂપનું બળ હતું અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વચનનું બળ હતું. પછી જ્યારે ભારતની લડાઈ થઈ ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે, સ્વમ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા સુચઃ. એ શ્લોકનો એ અર્થ છે જે, હે અર્જુન, સર્વ ધર્મને તજીને તું એક મહારાજ શરણને પામ્ય તો હું તને સર્વે પાપ થકી મુકાવીશ, તો કાંઈ શોક કરીશ માં. એ વચનને માનીને અર્જુન જે તે લડાઈને વિશે અનંત દોષ થયા તો પણ લેશ માત્ર મનમાં ઝાંખા થયા નહીં અને ભગવાનના આશ્રયનો બળ રાખીને રહ્યા અને યુધિષ્ઠિરે કાંઈ પાપ કર્યું નહીં તો પણ શાસ્ત્રના વચનનો વિશ્વાસ હતો તેણે કરીને એમ જાણ્યું છે મારું કોઈ કાર્ય કલ્યાણ નહીં થાય. પછી સર્વે ઋષિએ સમજાવ્યા તથા વ્યાસજીએ સમજાવ્યા તથા શ્રીકૃષ્ણ ભગવાને પોતે સમજાવ્યા તોય પણ શોક મુકાયો નહીં, પછી શ્રી કૃષ્ણ ભગવાને ભીષ્મ પાસે લઈ જઈને શાસ્ત્ર સંબંધી કથા સંભળાવી ત્યારે કંઈક વિશ્વાસ આવ્યો તો પણ અર્જુન જેવા નિસંશય થયા નહીં, માટે બુદ્ધિમાનને તો ભાગવત સ્વરૂપનું બળ અતિશય રાખ્યું જોઈએ. એ બળ જો લેશ માત્ર પણ હોય તો મોટા ભયથી રક્ષા કરે, તે પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે જે સ્વપ્મપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. એ શ્લોકનો એ અર્થ છે જે ભગવત સ્વરૂપના બળનો લેશ માત્ર હોય તો તે પણ મોટા ભય થકી રક્ષાને કરે છે. જેમ અર્જુને ભારતની લડાઈ કરી ત્યારે તેને વિશે કેટલીક જાતના અધર્મરૂપી મોટા મોટા ભય આવ્યા, પણ તે ભય થકી જે અર્જુનની રક્ષા થઈ તે ભાગવત સ્વરૂપના બળને પ્રતાપે થઈ. માટે જેને સર્વથી ભાગવત સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય અને તે જ પાકો સત્સંગી કહેવાય. અને શ્રીમદ્ ભાગવતમાં પણ એ જ વાત પ્રધાન છે જે શ્રુતિ સ્મૃતિના ધર્મને કંઈક તજાય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનનો આશ્રય તજવો નહીં. અને કોઈક એમ જાણે છે આવી વાત કરીએ તો ધર્મ ખોટા થઈ જાય, પણ આ વાર્તા કંઈ ધર્મને ખોટા કર્યા સારું નથી, આ તો એટલા સારું છે જે દેશ કાર ક્રિયા સંઘ મંત્ર શાસ્ત્ર ઉપદેશ અને દેવતા એટલા વાના શુભ અને અશુભ એ બે પ્રકારના છે. તેમાંથી જો અશુભનો યોગ થાય અને એને કંઈક વિઘ્ન પડે તો પણ જો ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા પાકી હોય તો તે કલ્યાણના માર્ગમાંથી કોઈ કારે પડે નહીં. અને જો ભગવાન સ્વરૂપની નિષ્ઠામાં કાચપ હોય તો જે દિવસ ધર્મમાંથી ચરી જવાય તે દિવસ તે એમ જાણે છે હું નરકમાં પડી ચૂક્યો. માટે જેને ભગવત સ્વરૂપનું બળ તે જ પાકો સત્સંગી છે અને એ વિના બીજા તો ગુણ બુદ્ધિવાળા કહેવાય. અને જેને ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી હોય એને જ શાસ્ત્રમાં પણ એકાંતિક ભક્ત કયા છે. અને આ સમયમાં જેવી સત્સંગમાં વાર્તા થાય છે તેને જો નારદ સંતાદિક અને બ્રહ્માદિક દેવતા સાંભળે તો સાંભળીને એમ કહે છે આવી વાર્તા કોઈ કારે સાંભળી પણ નથી અને સાંભળીશું પણ નહીં. આ વાર્તા તો ન ભૂતો ન ભવિષ્યતિ એવી છે અને અતિશય ઝીણી વાર્તા થાય છે તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળા હોય તેને પણ સમજાય છે એવી મૂર્તિમાન વાર્તા થાય છે. માટે આ સમયે જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે તેના પુણ્યનો પાર આવે એમ નથી, એવું જાણીને સત્સંગી હોય તેને પોતાને વિશે કૃતાર્થપણું માનવું જોઈએ. અને જેને ભગવાનને વિશે અતિશય પ્રીતિ હોય તેને આ વાર્તા સમજાય અથવા ન સમજાય તો પણ તેને તો કાંઈ કરવું રહ્યું નથી. પણ જેને પરમેશ્વરને વિશે અતિ પ્રીતિ તો ન હોય તેને તો જરૂર ભગવાનના સ્વરૂપનો મહિમા સમજવો જોઈએ. માટે જે ડાયો હોય તેને તો આ વાર્તા સમજી વિચારીને અતિ દઢ ભગવાનનો આશરો કરવો એ જ મત અતિસારમાં સાર છે. ઇતિ વચનામૃત 9 અને 142 શ્રી કૃષ્ણ અર્પણ નમો અસ્તુ તે.